એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા રોજબરોજના જીવનને, આપણી મીટિંગ્સને, આપણા મેળાવડાઓને સ્પર્શે છે. પુસ્તક છે પ્રિયા પારકરનું ધી આર્ટ ઓફ ગેધરિંગ, એટલે કે ભેગા થવાની કળા.
હા, નમસ્કાર. અને આ વિષય ખરેખર બહુ જ મહત્વનો છે, ખાસ કરીને આજના સમયમાં. આપણે જુઓ કેટલું બધું મળતા હોઈએ છીએ, ઓફિસમાં, મિત્રો સાથે, કુટુંબમાં. પણ સાચું કહો, કેટલી વાર એવું થાય છે કે કોઈ મીટિંગ કે પાર્ટી પછી આપણને એમ લાગે કે વાહ, શું મજા આવી, અથવા તો કંઈક નવું શીખ્યા.
બહુ ઓછી વાર ખરું ને? મોટા ભાગે તો બધું એમ જ ઉપર છલ્લું, જાણે એક રીત પૂરી કરવાની હોય. આપણે ડિજિટલી તો કનેક્ટેડ છીએ, પણ પેલું રૂબરૂ મળવાનું, એનું અસલી જોડાણ ક્યાંક ખૂટતું લાગે છે.
હા, બરાબર. અને આ જ વાત પ્રિયા પારકર પકડે છે. એમનું કહેવું છે કે આપણી મોટાભાગની તકલીફ એ છે કે આપણે તૈયારીઓમાં ખોવાઈ જઈએ છે. શું બનાવીશું, ક્યાં મળીશું, કોણ કોણ આવશે, ખાઈ રહ્યા છીએ એ પૂછવાનું જ ભૂલી જઈએ છીએ. અને આ પુસ્તક આપણને એ શા માટે પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે.
તો આ પ્રિયા પારકર જે આટલી સરસ વાત કરે છે, એમના વિશે થોડું જાણીએ. એ કોણ છે?
ચોક્કસ. પ્રિયા પારકર કોઈ સામાન્ય ઇવેન્ટ પ્લાનર નથી, એક માસ્ટર ફેસિલિટેટર છે, એટલે કે કુશળ સંચાલક અને સાથે સાથે સ્ટ્રેટેજિક એડવાઇઝર પણ. એમની મુખ્ય આવડત એ છે કે જૂથો કેવી રીતે વર્તે છે, લોકો વચ્ચે ડાયનેમિક્સ કેવા હોય છે અને મતભેદો કે સંઘર્ષનું નિવારણ કેવી રીતે કરવું એમાં રહેલી છે.
ઓ, એટલે એમનું કામ ખાલી પાર્ટી સજાવવાનું નથી, પણ લોકો વચ્ચેની વાતચીત અને સંબંધોને ડિઝાઇન કરવાનું છે.
એકદમ સાચું. અને એમનો અનુભવ જુઓ, 15 વર્ષથી વધુ સમયથી એમણે મોટી ફોર્ચ્યુન 500 કંપનીઓના લીડર્સથી માંડીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને જ્યાં સંઘર્ષ ચાલતો હોય તેવા વિસ્તારોમાં શાંતિ મંત્રણા કરનારાઓ માટે પણ જટિલ વાતચીતોનું સંચાલન કર્યું છે.
વાહ. અને એમનું શિક્ષણ પણ ટોચની સંસ્થાઓમાંથી છે, હા? હાર્વર્ડ, MIT.
હા, પણ જે વાત એમને ખરેખર યુનિક બનાવે છે એ છે એમનો બહુ સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ. એમના માતા ભારતીય અને પિતા અમેરિકન, એટલે નાનપણથી જુએ છે કે અલગ અલગ સંસ્કૃતિઓમાં લોકો કેવી રીતે ભેગા મળે છે, સમુદાય કેવી રીતે રચે છે, ઝઘડા કેવી રીતે પતાવે છે અને પ્રસંગો કેવી રીતે ઉજવે છે. આ બધો અનુભવ અને સમજ એમના કામમાં દેખાય છે.
એટલે એમના વિચારો માત્ર થિયરી નથી, પણ અનુભવમાંથી આવેલા છે. સરસ. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ટૂંકમાં શું કહેવા માંગે છે આ પુસ્તક?
ટૂંકમાં કહું તો પુસ્તક કહે છે કે આપણે જે રીતે ભેગા મળીએ છીએ એ રીતને બદલાવવાની જરૂર છે. મોટાભાગના મેળાવડા, મીટિંગ હોય કે પાર્ટી, કેમ નિરાશ અને ભૂલી જવા એવા હોય છે? કારણ કે આપણે લોજિસ્ટિક્સ પર ધ્યાન આપીએ છીએ, શું અને કેવી રીતે પર, પણ પાયાનો મુદ્દો એટલે કે શા માટે એ ચૂકી જઈએ છીએ.
એટલે હેતુની સ્પષ્ટતાનો અભાવ.
બિલકુલ. પારકર ભારપૂર્વક કહે છે કે દરેક મેળાવડાનો એક સ્પષ્ટ, વિશિષ્ટ અને ચર્ચાસ્પદ હેતુ હોવો જ જોઈએ. સફળતા ડેકોરેશન કે મેનુ પર નહીં, પણ આ હેતુ પર નિર્ભર છે. આ શા માટે જ નક્કી કરશે કે કોને બોલાવવા, ક્યાં મળવું અને ત્યાં શું કરવું.
આ વાત તો વિચારવા જેવી છે, પણ શું પુસ્તક ખાલી સમસ્યા જ બતાવે છે કે પછી એનો ઉકેલ પણ આપે છે?
ના ના, ઉકેલ પણ આપે છે. આ પુસ્તક આપણને આખી પ્રોસેસમાંથી લઈ જાય છે. મહેમાન આવે એ પહેલાં શું વિચારવું, ત્યાંથી માંડીને છેલ્લો મહેમાન જાય ત્યાં સુધી શું કરવું. અને આમાં એ બે બહુ મહત્વના કોન્સેપ્ટ આપે છે. પહેલો છે ઉદાર સત્તા, જનરસ ઓથોરિટી.
ઉદાર સત્તા એ શું છે?
એનો મતલબ એવો નથી કે યજમાને હુકમ ચલાવવાનો, પણ યજમાને પોતાની સત્તાનો, પોતાના પાવરનો ઉપયોગ મહેમાનોના હિતમાં કરવાનો, જવાબદારી લેવાની, મહેમાનોને કંટાળાથી બચાવવા, કોઈ એક વ્યક્તિ હાવી ન થઈ જાય એ જોવાનું, બધાને બોલવાનો મોકો મળે એ સુનિશ્ચિત કરવાનું, અને બધાને એકબીજા સાથે અને મેળાવડાના હેતુ સાથે જોડવાનું, એમ કે એક સારા લીડર જેવું કામ કરવાનું.
સમજાયું. એટલે ચિલ યજમાન નહીં, પણ એક સક્રિય, જવાબદાર યજમાન બનવાનું છે. અને બીજો કોન્સેપ્ટ?
બીજો કોન્સેપ્ટ છે અસ્થાયી વૈકલ્પિક દુનિયા, ટેમ્પરરી અલ્ટરનેટિવ વર્લ્ડ. આ બહુ રસપ્રદ છે. પારકર કહે છે કે દરેક મેળાવડો, ભલે થોડા કલાકો માટે જ હોય, એક અલગ દુનિયા બની શકે છે. એક એવી જગ્યા જ્યાં રોજના નિયમોને બદલે એ મેળાવડાના હેતુને અનુરૂપ નવા ખાસ નિયમો બનાવી શકાય.
ઓ, એટલે રોજિંદા જીવનથી થોડું અલગ વાતાવરણ બનાવવું.
હા, જેથી લોકો પોતાની રોજની ભૂમિકાઓ, જેમ કે બોસ, કર્મચારી, વહુ, સાસુ, માંથી થોડા બહાર આવી શકે અને વધુ ખુલ્લા મનથી, વધુ પ્રમાણિકતાથી એકબીજા સાથે વાત કરી શકે.
વાહ, આ બંને વિચારો, ઉદાર સત્તા અને અસ્થાયી વૈકલ્પિક દુનિયા, ખરેખર બહુ પાવરફુલ લાગે છે. ચાલો હવે પુસ્તકના કેટલાક પ્રકરણો કે મુખ્ય મુદ્દાઓ પર થોડી વધુ વિગતે વાત કરીએ. મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો તો પેલો હેતુવાળો જ છે.
ચોક્કસ, પ્રકરણ એક એના પર જ ફોકસ કરે છે. તમે ખરેખર શા માટે ભેગા થઈ રહ્યા છો તે નક્કી કરો. પાર્કર કહે છે, વર્ગ એ હેતુ નથી. એટલે કે જન્મદિવસની પાર્ટી, બોર્ડ મીટિંગ, બેબી શાવર, આ બધા તો ફક્ત કેટેગરી છે, નામ છે, એ હેતુ નથી.
એટલે આપણે એનાથી આગળ વિચારવાનું છે.
હા, આપણે પૂછવાનું છે કે આ કેટેગરી પાછળની ખરી જરૂરિયાત શું છે. આપણે આ મેળાવડાથી ખરેખર શું મેળવવા માંગીએ છીએ. જેમ કે એમણે ઉદાહરણ આપ્યું છે કે ખાલી બેબી શાવર નહીં, પણ હેતુ કદાચ આવો હોઈ શકે. પહેલીવાર માતા બની રહેલી આપણી મિત્ર, જે થોડી ચિંતામાં છે, તેને અનુભવી માતા પિતાઓના જ્ઞાન, હૂંફ અને થોડી રમૂજ દ્વારા ટેકો આપવો અને હિંમત આપવી.
જુઓ, આ કેટલું સ્પષ્ટ અને ચોક્કસ છે. જેવો આ હેતુ નક્કી થાય એટલે તરત જ ખબર પડે કે કોને બોલાવવા જોઈએ જેઓ સપોર્ટ આપી શકે, અનુભવી હોય, શું વાતો થવી જોઈએ, ડર અને આશાઓ વિશે, અને વાતાવરણ કેવું હોવું જોઈએ, એકદમ હુંફાળું, સલામત.
બરાબર. અને આ હેતુ નક્કી કર્યા પછી આવે છે બીજો, કદાચ થોડો અઘરો લાગતો મુદ્દો, કોને બોલાવવા અને કોને નહીં. પ્રકરણ બેનું નામ જ છે, દરવાજા બંધ કરો.
ઓહોહો, આ તો પેલી સમાવેશિતા, ઇન્ક્લુઝિવિટીની આજકાલની વાતથી થોડું ઉલટું લાગે છે.
હા, લાગે. પણ પાર્કર દલીલ કરે છે કે અર્થપૂર્ણ મેળાવડા માટે ક્યારેક વિચારપૂર્વક અને હેતુપૂર્વકનું બાકાત, પર્પઝફુલ એક્સક્લુઝન, જરૂરી છે. મહેમાનોની યાદી તમારા હેતુને સિદ્ધ કરવા માટે હોવી જોઈએ, ફક્ત કોઈને ખોટું ન લાગે એ માટે કે સામાજિક દબાણમાં આવીને નહીં.
એટલે જો કોઈ વ્યક્તિ એ હેતુ સાથે બંધ બેસતી ન હોય, અથવા તો કદાચ વાતાવરણ બગાડે એમ હોય, તો એમને ન બોલાવવામાં જ બધાનું ભલું છે.
પાર્કરનો મુદ્દો એ જ છે. આમ કરવું એ કદાચ એ લોકો માટે પણ સારું છે જેમને બોલાવ્યા છે અને જેઓ હેતુ સાથે જોડાયેલા છે. એમના અનુભવને વધુ સારો બનાવવા માટે આ જરૂરી બની શકે. જેમ પેલી બેબી શાવરની વાત કરી, એમાં જો કોઈ સતત નેગેટિવ વાતો કરનારું હોય તો એને ન બોલાવવું એ કદાચ જે માતા બનવાની છે અને બાકીના મહેમાનો માટે વધુ ઉદાર પગલું કહેવાય.
સમજાયું. એટલે આ પણ પેલી ઉદાર સત્તાનો જ એક ભાગ થયો, હેતુની રક્ષા માટે ક્યારેક અપ્રિય પણ જરૂરી નિર્ણયો લેવા. આના પરથી મને પેલો કોર્પોરેટ મર્જર વાળો કિસ્સો યાદ આવ્યો જે તમે કહ્યો હતો.
હા, એ બહુ સરસ કેસ સ્ટડી છે. બે હરીફ લેબ્સ મર્જ થઈ રહી હતી અને એમણે રિટ્રીટનો હેતુ શું રાખ્યો? જો આ મર્જર નિષ્ફળ જાય તો આપણે સન્માનપૂર્વક કેવી રીતે અલગ થઈશું તે નક્કી કરવું.
બાપરે, આ તો બહુ જ અઘરો અને સીધો હેતુ કહેવાય.
હા, પણ એના કારણે શું થયું? ટીમના સભ્યોને પોતાના ઊંડા ડર અને શંકાઓ વિશે ખુલીને વાત કરવી પડી. એમને એકબીજા પર વિશ્વાસ કરવો પડ્યો અને આ જ સારી ચર્ચા કે ગરમી એ આગળ વધવા માટેનો રસ્તો બનાવ્યો.
એટલે પાર્કર કહે છે કે સારા મેળાવડા હંમેશા એકદમ શાંત અને સુખદ જ હોય એ જરૂરી નથી. ક્યારેક થોડો તણાવ, થોડો મતભેદ જરૂરી છે.
ચોક્કસ, પણ એ તણાવ રચનાત્મક હોવો જોઈએ. યજમાનનું કામ એ છે કે એવી સલામત જગ્યા બનાવવી જ્યાં આવા મતભેદો, અલગ વિચારો ટકરાય અને એમાંથી કંઈક નવું, કંઈક સારું બહાર આવે. એના માટે કદાચ વાતચીતના અમુક નિયમો બનાવવા પડે, ચર્ચાનું ફોર્મેટ નક્કી કરવું પડે.
અને આ બધું કરવા માટે જગ્યા એટલે કે સ્થળ એ પણ બહુ મહત્વનું છે ને. પાર્કર કહે છે કે સ્થળ ક્યારેય ન્યુટ્રલ નથી હોતું.
બિલકુલ. પ્રકરણ 4 એના પર જ છે. એક અસ્થાયી વૈકલ્પિક દુનિયા બનાવો. બોર્ડરૂમ આપોઆપ ફોર્મેલિટીનો સંકેત આપે, જ્યારે ઘરનો લિવિંગ રૂમ આત્મીયતાનો. એટલે સ્થળ એવું પસંદ કરવું જોઈએ જે તમારા હેતુ અને તમે જે મૂડ બનાવવા માગો છો તેને મદદ કરે. ક્યારેક જાણીતી જગ્યાને થોડી અલગ રીતે સજાવવી, ફર્નિચરની ગોઠવણી બદલવી, એ પણ ફરક પાડી શકે છે.
અને શરૂઆત, પ્રકરણ 5 કહે છે કે ક્યારેય લોજિસ્ટિક્સથી શરૂઆત ન કરો. પહેલી 5-10 મિનિટ બહુ ક્રિટિકલ છે.
હા, કારણ કે એ જ ક્ષણો નક્કી કરે છે કે મહેમાનો માનસિક રીતે એ મેળાવડામાં પ્રવેશે છે કે નહીં. આપણે ઘણીવાર સીધા એજન્ડા પર આવી જઈએ છીએ. ચાલો શરૂ કરીએ પહેલો પોઈન્ટ છે. પણ પાર્કર કહે છે કે આ તક વેડફવા બરાબર છે.
તો શું કરવું જોઈએ?
એક શક્તિશાળી શરૂઆત. મહેમાનોને એમની બહારની દુનિયામાંથી, એમના વિચારોમાંથી ખેંચીને મેળાવડાની આ નવી અસ્થાયી દુનિયામાં લાવવી જોઈએ. એ કંઈ પણ હોઈ શકે, એક વિચાર પ્રેરક સ્વાગત, કોઈ નાની વિધિ, કોઈ રસપ્રદ સવાલ, કે પછી હેતુ સાથે જોડતી કોઈ પ્રવૃત્તિ.
અને જેમ શરૂઆત મહત્વની એમ અંત પણ મહત્વનો. પ્રકરણ 8 સ્વીકારો કે અંત છે.
હા, મોટાભાગના મેળાવડા કે મીટિંગ પૂરા નથી થતા, બસ અટકી જાય છે. લોકો ધીમે ધીમે ઉઠવા માંડે, વાતો કરતા કરતા બહાર નીકળી જાય. પણ એક સારો ઇરાદાપૂર્વકનો અંત બહુ જરૂરી છે. એ લોકોને આખા અનુભવનો સાર સમજવામાં, જે જોડાણો બન્યા એને મજબૂત કરવામાં અને એક સંતોષ સાથે પાછા રોજિંદા જીવનમાં જવામાં મદદ કરે છે.
એટલે અંતમાં પણ થોડું પાછળ વળીને જોવું અને પછી ભવિષ્ય તરફ જોવું, એવું કંઈક.
હા, જેમ કે ટૂંકમાં થયેલી ચર્ચાના મુખ્ય મુદ્દા ફરી યાદ કરવા, કોઈ સામૂહિક પ્રવૃત્તિ કરવી, અથવા તો આવનારા સમય માટે કોઈ નાનો સંકલ્પ કરવો, કંઈક એવું જે એ અનુભવને પૂર્ણ વિરામ આપે.
ખરેખર આ પુસ્તક તો ભેગા થવાની આખી પ્રક્રિયાને એક નવા જ દૃષ્ટિકોણથી જોતા શીખવે છે. જો આપણે આ બધામાંથી મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવવા હોય તો કયા કયા ગણાવી શકીએ?
મારા ખ્યાલથી પહેલો અને સૌથી અગત્યનો સંદેશ તો એ જ છે જે આપણે વારંવાર કહી રહ્યા છીએ. હેતુ સર્વોપરી છે. તમારું શા માટે સ્પષ્ટ હોવું જોઈએ. બાકી બધું એની મેળે ગોઠવાશે.
બરાબર. બીજું,
યજમાનની ભૂમિકા એ ઉદાર સત્તા નિભાવવાની છે. યજમાન ફક્ત વ્યવસ્થા કરનાર નથી, પણ અનુભવનો ઘડવૈયો છે. એણે જવાબદારી લેવાની છે, નિયમો બનાવવાના છે અને મહેમાનોનું રક્ષણ કરવાનું છે.
ત્રીજું, પેલું બાકાતવાળું. અર્થપૂર્ણ બાકાત એ ખરાબ નથી, પણ ક્યારેક જરૂરી ગુણ છે જો એ હેતુને સિદ્ધ કરવામાં મદદ કરતું હોય તો.
ચોથું, દરેક મેળાવડાને એક અસ્થાયી વૈકલ્પિક દુનિયા બનાવવાની તક તરીકે જોવું, જ્યાં સામાન્ય નિયમો કરતાં કંઈક અલગ, કંઈક ખાસ હોય.
અને પાંચમું, જે હમણાં જ વાત કરી, શરૂઆત અને અંતની ક્ષણો પર વિશેષ ધ્યાન આપવું. આખા અનુભવ પર એની બહુ મોટી અસર પડે છે.
અને કદાચ છઠ્ઠું, સારી ચર્ચા અને ગરમીથી ડરવું નહીં, પણ એને રચનાત્મક રીતે ઉપયોગમાં લેવી. સાચી સમજ અને વૃદ્ધિ ઘણીવાર આવા મતભેદોમાંથી જ જન્મે છે.
આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને આપણા ગુજરાતી કે ભારતીય સંદર્ભમાં કેવી રીતે લાગુ પાડી શકાય? દાખલા તરીકે ઓફિસ મીટિંગ્સ.
હા, ઓફિસ મીટિંગમાં બહુ મોટો ફરક લાવી શકાય. પેલી વીકલી ટીમ મીટિંગ, જેનો કોઈ ચોક્કસ એજન્ડા નથી હોતો, એને બદલે દર વખતે એક સ્પષ્ટ ચર્ચાસ્પદ હેતુ નક્કી કરો. જેમ કે આવતા ક્વાર્ટર માટે માર્કેટિંગના 3 સૌથી મહત્વના પ્રોજેક્ટ્સ ક્યાં છે તે આજે નક્કી કરવા, અને પછી એ જ લોકોને બોલાવો જે આ નિર્ણય લેવા માટે જરૂરી છે. બધાને બોલાવવાની જરૂર નથી.
અને ડિનર પાર્ટીઓનું શું? આપણે ત્યાં તો મિત્રો સંબંધીઓને જમવા બોલાવવાનો ઘણો રિવાજ છે.
બરાબર. તો એમાં પણ ફક્ત જમવા બોલાવ્યા છે થી આગળ વિચારી શકાય. હેતુ શું છે? શું બે અજાણ્યા મિત્રોને એકબીજા સાથે ઓળખાણ કરાવવી છે? કોઈ નાની સફળતા ઉજવવી છે? કોઈ ચોક્કસ વિષય પર ઊંડી વાતચીત કરવી છે?
હા.
જેવો હેતુ નક્કી થાય એટલે તમે વિચારી શકો કે કોને કોને બોલાવવા, બેઠક વ્યવસ્થા કેવી રીતે કરવી જેથી નવી વાતચીત શરૂ થાય. કદાચ કોઈ નાનો નિયમ, જેમ કે જમતી વખતે ટેબલ પર ફોન નહીં.
આ તો સરસ વિચાર છે. અને કૌટુંબિક મેળાવડા, જે ઘણીવાર બસ એમ જ થતા હોય છે,
એમાં પણ હેતુ ઉમેરી શકાય. જેમ કે આ ઉનાળામાં જ્યારે બધા ભેગા થાય ત્યારે આપણે વડીલો પાસેથી એમના બાળપણની વાર્તાઓ રેકોર્ડ કરીશું, અથવા આ વખતે રક્ષાબંધન પર આપણે બધા ભાઈ બહેનો મળીને બાળપણના ફોટાઓનું એક આલ્બમ બનાવીશું. આનાથી એ પ્રસંગને એક ફોકસ મળે છે અને કંઈક યાદગાર બને છે.
અને લગ્નો, એ તો આપણા માટે બહુ મોટા મેળાવડા હોય છે.
હા, અને ઘણીવાર બહુ પરંપરાગત રીતે જ થાય છે. પણ યુગલ પોતાને પૂછી શકે છે કે ઠીક છે, પરંપરાઓ છે, પણ એ સિવાય અમારો હેતુ શું છે આ લગ્ન પાછળ? શું અમારે બે પરિવારોને જોડવા છે? શું અમારે આખા સમાજ સાથે ઉજવણી કરવી છે? કે પછી અમારા માટે આ એક અંગત પવિત્ર વિધિ છે?
ને નિર્ણયો વધુ પ્રમાણિક બને.
ચોક્કસ. કારણ કે પછી તમે એ જ વસ્તુઓ પર ધ્યાન આપશો જે તમારા અસલી હેતુ સાથે જોડાયેલી છે.
મને આ પુસ્તકમાંથી પાર્કરનું એક વાક્ય બહુ ગમ્યું. એમણે કહ્યું છે, જ્યારે આપણે ભેગા થઈએ છીએ ત્યારે આપણે તેને વસ્તુ વિશે બનાવવાની ભૂલ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ કે વાસ્તવિક વસ્તુ લોકો છે.
બહુ સાચી વાત. આપણે ડેકોરેશન, કપડાં, ખાવા પીવાનું એ બધી વસ્તુઓ પર એટલું ધ્યાન આપીએ છીએ કે જે માણસો માટે ભેગા થયા છે એમની વચ્ચેના જોડાણ પર ધ્યાન જ નથી આપતા.
અને પેલું બીજું વાક્ય પણ, વર્ગ એ હેતુ નથી. કેટેગરી ઇઝ નોટ અ પર્પઝ. આળસુ બનીને ખાલી મીટિંગ કે પાર્ટી કહી દેવાથી કામ નથી ચાલતું. એની પાછળનો સાચો હેતુ શોધવો પડે.
અને યજમાને ઉદાર સત્તાનો અભ્યાસ કરવો જોઈએ. આ પણ બહુ મહત્વનું છે. યજમાનની જવાબદારી છે કે એ મહેમાનોનું રક્ષણ કરે અને એમના માટે સારો અનુભવ બનાવે.
છેલ્લે, શ્રેષ્ઠ મેળાવડા આપણને પરિવહન કરે છે. ધ બેસ્ટ ગેધરિંગ્સ ટ્રાન્સપોર્ટર્સ. તેઓ આપણને રોજિંદા જીવનમાંથી બહાર કાઢીને એક અલગ જ અનુભવ કરાવે છે.
હા, એ અસ્થાયી વૈકલ્પિક દુનિયામાં લઈ જાય છે.
આ બધી વાતચીત પછી મારા માટે વ્યક્તિગત રીતે એક મોટો બોધપાઠ એ છે કે યજમાન બનવું એ કેટલું સક્રિય અને વિચાર માંગી લેતું કામ છે. એ ખાલી હોસ્ટિંગ નથી, પણ એક અનુભવનું નિર્માણ છે. પેલી ઉદાર સત્તાવાળી વાત મને ખરેખર બહુ પ્રભાવશાળી લાગી.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે આપણે જે રીતે ભેગા મળીએ છીએ એમાં થોડો ઈરાદો, થોડો વિચાર ઉમેરીએ તો એ અનુભવો કેટલા બદલાઈ શકે છે. આ કોઈ જાદુ નથી, પણ એક કળા છે જે શીખી શકાય છે અને આપણા સંબંધોને, આપણી વાતચીતોને વધુ ઊંડા અને અર્થપૂર્ણ બનાવી શકે છે. ફક્ત શું નહીં, પણ શા માટેથી શરૂઆત કરવી, બસ આટલો ફેરફાર પણ ઘણું બદલી શકે છે.
બિલકુલ. તો કદાચ આપણા શ્રોતાઓ માટે આજનો વિચાર એ છે કે હવે પછી જ્યારે પણ તેઓ કોઈ મેળાવડો યોજે અથવા એમાં જાય, ત્યારે એક ક્ષણ માટે અટકીને વિચારે, આનો અસલી હેતુ શું છે? હું અહીં શા માટે છું? અથવા હું આ લોકોને શા માટે ભેગા કરી રહ્યો છું?
હા, આ એક નાનો સવાલ મોટા ફેરફારો લાવી શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.